તારીખ 5/2/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 538 અને 540 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 833
રાજચંદ્ર વચનામૃત પત્રાંક 538 બે પત્ર પ્રાપ્ત થયા છે પણ એક જ વાંચ્યો ને એમાં એક જ વાંચ્યો મામા બે પત્ર ને પહોંચેલો છે છૂટતા મનથી ખુલાસો અપાય એવી તમારી ઈચ્છા રહે છે તે ઈચ્છા હોવાની લીધે જ છૂટતા મનથી ખુલાસો આપવાનું બન્યું નથી અને હવે પણ તે ઈચ્છા નિરોધા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી શું કહે છે કે વ્યવહારિક તકલીફ કંઈક વધી છે સુભાષભાઈને અને એમણે કંઈક મદદની માગણી કરી છે કૃપાળુ દેવ એમને કોઈ ગોળ ગોળ પત્ર લખે છે પણ કંઈક ખુલ્લી વાત થતા નથી કે અમે તો તમારું કામ અમારું સમજીને પણ કરીએ અમને કાંઈ ભિન્ન ભાવ નથી પણ અમારા પરિણામ ચાલતા તેમ છતાં અમારા પરિણામ કોઈ વ્યવહારિક કાર્યમાં ચાલતા નથી અમારો અભિપ્રાય તો એવો જ છે તમારી તમારી વચ્ચે ભેદ નથી પણ અમારી દશા એવી છે એટલે એમને કાંઈ સમાધાન થતું નથી કોઈ એવો એક પત્ર લખ્યો છે કે જરા ખુલ્લા મનથી કોઈ વાત લખો તમે એટલે એમણે તો સંક્ષેપમાં લખ્યું હતું કે જે મારે લખવું હતું એ લખી દીધું ને તમારે સમજી જવું જોઈએ તો
ત્રાસ આવી જાય છે
હા એવી વાતથી જ એમને તો ત્રાસ આવી જાય છે શું તો કે તમે છૂટા મનથી ખુલાસો અપાય એવી ઈચ્છા રાખો છો એ પણ અમને પસંદ નથી અને એટલે જ અમે છૂટા મનથી ખુલાસો નથી આપવાનો નથી અમારાથી અપાણો નથી એટલે તમારું જે વજન છે એ વજન યોગ્ય નથી અથવા તો જે કાંઈ લખાઈ ગયું એ લખાઈ ગયું પછી એ બાબતમાં કોઈ ખેંચીને વાત નહીં થવી જોઈતી નથી નહોતી થવી જોઈતી એટલે તમે એ ઈચ્છાને હવે સમાપ્ત કરી નાખો એ સિવાય તમારું બીજું કર્તવ્ય નથી બહુ કડક કાગળ લખ્યો છે એમણે અમે છૂટતા ચિત્તથી ખુલાસો આપીશું એમ ગણીને ઈચ્છા નિરોધવી ઘટે નહીં પણ સત્પુરુષના સંગનો મહાત્મા જળવાવા તો ઈચ્છા સમાવવી ઘટે છે એમ વિચારીને સમાવવી ઘટે છે અમારાને તમારો જે સંગ થયો છે એ સંગનું મહાત્મ ત્યારે જ જળવાય કે તમે આવી ઈચ્છાને શાંત કરી શકો તો છો અમે તમને ખુલાસો આપીએ અને પછી તમારી ઈચ્છા સમાપ્ત થાય એમ પણ નહીં એટલી યોગ્યતા હોવી જોઈએ તમારામાં સત્સંગની ઈચ્છાથી જ જો સંસાર પ્રતિબંધ ટળવાને સ્થિતિ સુધારણાની ઈચ્છા રહેતી હોય તો પણ હાલ જતી કરવી યોગ્ય છે તમારો સંબંધ સત્સંગ છે સત્સંગનો સંબંધ છે સંસારનો સંબંધ નથી અને એ સંબંધના લાભથી કોઈ સ્થિતિ તમારી આર્થિક સ્થિતિ સુધારવાની ઈચ્છા રહેતી હોય તો એ ઈચ્છા તમારે જતી કરવી કેમ કે એ દર્શન મોહની વૃદ્ધિનું કારણ છે કેમ કે અમને એમ લાગે છે કે વારંવાર તમે લખો છો તે સ્પષ્ટ લખ્યું છે અમને એમ લાગે છે કે વારંવાર જે તમે લખો છો તે તમારો કુટુંબ મોહ છે તમારા સંકલેશ પરિણામ છે આકુલતાના પરિણામ છે અને અશાતા નહીં સહન કરવાની કાંઈ પણ અંશે બુદ્ધિ છે પૂરી નહીં પણ કોઈ અંશે કારણ કે યોગ્યતા હતી ને એટલે પ્રતિકૂળતા નહીં સહન કરવાનો થોડો ઘણો પણ અભિપ્રાયમાં તમારો ભળે છે. લાકડી મારી અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે એમ થાય છે તમે લખ્યું હોય તો એનો અમે રસ્તો ન કરીએ, એ બાબતમાં કોઈ રસ્તો ન કરી દઈએ તમને, એટલે પ્રતિકૂળતા ટાળીને અનુકૂળતા ન કરી દઈએ. કરવાને બદલે એમ થાય છે કે આવી નિદાન બુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યક્ત્વનો રોધ રહે ખરો, તમને પારમાર્થિક નુકસાન થાય. માર્ગ અવરોધના પરિણામ છે, માર્ગમાં આગળ વધવાનો અવરોધ થાય એવા પરિણામ છે એમ વિચારી. ઘણી વાર ખેદ થઈ આવે છે, અમને ખેદ થાય છે, તમને કેમ આ પરિણામ, તમને તો થવા જ ન જોઈએ, તમારી યોગ્યતા એવી છે ને આ કેમ પરિણામ થાય છે, અમને તમારા માટે ઘણું દુઃખ થાય છે, ખેદ થાય છે એટલે દુઃખ થાય છે. તેને લખવું તે તમને યોગ્ય નથી, અને આવું લખવું એ તમને યોગ્ય નથી, એમ બહુ સ્પષ્ટ લખી નાખ્યું છે. શું
નિદાન બુદ્ધિ?
નિદાન બુદ્ધિ એટલે અપેક્ષા બુદ્ધિ. નિદાન બુદ્ધિ એટલે અપેક્ષા બુદ્ધિ. ફળની ઈચ્છા રાખવી તેને નિદાન કહે છે, ફળની ઈચ્છાને નિદાન કહે છે, એમ તો અપેક્ષા રહ્યા કરે કે આવા સત્પુરુષ મળ્યા છે, આટલો સત્સંગ કરીએ છીએ તો કંઈક હરખાઈ આવી જશે, સંયોગમાં હરખાઈ આવી જશે, નહીં એ પ્રકાર આવવો જ ન જોઈએ. આધાર બુદ્ધિ એમાં દ્રઢ થઈ જાય છે તો દર્શનમો પણ દ્રઢ થઈ જાય છે. એવું છે, આમાંથી પરમાર્થ નીકળે છે. સમજવા જેવો વિષય છે જરા એટલો છે કે કોઈ યોગ્યતાવાન જીવ હોય અને એ યોગ્યતાના પ્રમાણમાંથી સહેજ ઉતરતા પ્રમાણમાં પરિણામ થાય થોડા પણ, તો જ્ઞાની પુરુષ ત્યાં કડક થઈ જાય છે. સામાન્ય રીતે એથી નીચા પરિણામવાળા બીજા જીવ પ્રત્યે કડક ન થાય એટલા આ જીવ પ્રત્યે કડક થઈ જાય. કેમ કે એક સ્તર છોડે છે, યોગ્યતાનું એક સ્તર છોડે છે, તો એ સ્તર છોડ્યા પછી કેટલે નીચે જવું જાય એ પરિણામ એ આ ભૂમિકામાં પછી કંટ્રોલ કરવું મુશ્કેલ પડે. એટલે કડક થવાનું કારણ બચાવી લેવાનું હોય છે એ વખતે, કે નહીં આને આથી નીચે જવા જ ન દેવાય, લાલ આંખ કરવી જ પડે ત્યાં. એ બધી એક ટ્રીટમેન્ટની પદ્ધતિ છે, સહેજ પદ્ધતિ છે. શું એટલે ત્યાં એથી નીચા પરિણામ બીજા જીવના હોય તો કાંઈ ન હોય એટલું બધું કરે, યોગ્યતામાં જીવ હોય તો એને નીચે ન જવા દે, એવો પ્રકાર હોય છે એની અંદર. અને એ જીવી સહન કરી શકે, બીજી જગ્યાએ એવું પાછો અયોગ્યતાવાન જીવ હોય તો એની ગાડી હા ઉતરી જાય પાટા ઉપરથી પાછી, એને એટલું બધું ઊંધો પડી જાય, ત્યારે આને એટલું ઊંધો ન પડે, એ પણ ફરક પડે છે. એટલે એ બધી સ્થિતિસ્થાપકતા એનું જે બેલેન્સ છે એનો બરોબર ખ્યાલ રાખીને જેની તેની સાથે વ્યવહાર હોય છે જ્ઞાનીનો, એમ છે. એટલો એમાંથી પરમાર્થ નીકળે છે. ત્યાર પછી પત્ર છે 540મો, વચ્ચે નથી ને કોઈ જોઈ લીધો, કાર્તક શુદ્ધ ચોવીસ ક્યાં મહિનામાં આવે છે? સુભાગભાઈને તો બહુ ઓછા પુત્રો મળ્યા છે.
ઋણ વેપાર ને બધું લીધું છે. સુભાગભાઈ કયો છે? ઋણ ના વેપાર ની વાત
છે ને 540
પાછું પાછું
એટલે મેં તો મને સ્પષ્ટ લખ્યું છે ને પાછળ આવવું જોઈએ. પણ એમાં શું છે કે પાછળનો જે છેલ્લો પેરેગ્રાફ છે ને, કેમ કે ઋણનો વેપાર તો સૌભાગભાઈ સિવાય કોઈની સાથે ઋણના વેપારમાં હતા ને. બીજું કે અમને તમારે જેમ બને તેમ વ્યવહારિક બાબત ઓછી લખવી, એ પણ સૌભાગભાઈની બાબત છે. કેમ કે વ્યવહારિક બાબત લખતા હતા ને, એમાં અમે લખેલું તેનો હેતુ માત્ર એટલો જ કે અમે આટલો વ્યવહાર કરીએ છીએ તે વિચાર સાથે બીજા વ્યવહાર સાંભળવા માંગતા મૂંઝવણ થઈ આવે છે. એટલે 540મો પત્ર, પત્રનું મથાળું છે વિષમ સંસારરૂપ બંધનને છેદીને જે પુરુષો ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ છે. જેણે સંસારના બધા બંધનો છેદી નાખ્યા, તોડી નાખ્યા અને ગ્રસ્તાશ્રમ છોડીને જંગલમાં ચાલ્યા ગયા ત્યાગી થઈને, એ પુરુષોને પોતે પ્રણામ કર્યા છે, અનંત પ્રણામ કર્યા છે. કેમ કે પોતે પણ એ જ ભાવના ધરાવે છે. આજે આપનું પત્ર એક પ્રાપ્ત થયું છે. બીજું આપ શબ્દ છે ને એ સૌભાગભાઈને જ લખે છે, બીજા કોઈને આપ શબ્દ નથી લખતા. એ તો મેં માર્ક કર્યું છે, બાકી તમે તમ એ બધું કરે છે પણ આપ શબ્દ એક સૌભાગભાઈને જ લખે છે. સુદ પાંચમ છઠ પછી મારે અત્રથી વિદાય થઈ ત્યાં આવવાનું થશે એમ લાગે છે. એટલે માક્ષર સુદ પાંચમ, કેમકે આ તો કાર્તક સુદ 14 તો ચાલે જ છે, એટલે માક્ષર સુદ પાંચમ છઠ પછી મારે અત્રથી વિદાય થઈ ત્યાં આવવાનું થશે એમ લાગે છે. આપે લખ્યું એમાં આપ શબ્દ, આપે લખ્યું કે વિવાહના કામમાં આગળથી આપ પધાર્યા હો તો કેટલાક વિચાર થઈ શકે એ સંબંધીમાં, લગ્નના કામમાં.
એટલે
ના, કૃપાળુદેવને ત્યાં લગ્ન છે, જીજીબાના લગ્ન લખ્યું છે ને, એટલે એમને બેનના લગ્ન છે, બેનના સગી બેનના લગ્ન છે. એટલે વિવાહના કામમાં આગળથી આપ પધાર્યા હોય તો કેટલાક વિચાર થઈ શકે. તે સંબંધમાં એમ છે કે એવા કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી અને તેમ તેવા કાર્યનું મહાત્મ્ય કંઈ નહીં હોવા નહીં એમ ધ્યાન થયું હોવાથી મારું અગાઉથી આવવું કાંઈ તેવું ઉપયોગી નથી. એટલે હું અગાઉથી નહીં આવું ભલે બેનના લગ્ન હોય તો, એટલે કેમ કે એક તો મારા પરિણામ એ બાબતમાં કામ કરવાનું નથી અને મને લોકોને શું હોય ઘરે લગ્ન હોય એટલે સારામાં સારું બધું કરવું જોઈએ, આપણી આબરૂ વધે એવું, તો અમને કોઈ એવું મહાત્મ નથી, એવા કામનું કોઈ અમને કિંમત નથી, આબરૂ ફાબરૂને કાંઈ કિંમત નથી એમ ધ્યાન ઠર્યું હોવાથી, એટલે એવો નિર્ણય હોય એમાંથી મારું અગાઉથી આવવું કાંઈ તેવું ઉપયોગી નથી, જેથી રેવાશંકરભાઈનું આવું ઠીક જાણીને તેમ કર્યું છે. રેવાશંકરભાઈ આવશે ને સૌભાગભાઈને લખ્યું છે તમે એવી જજો, પછી પોતે ગયા જ નથી. મા મહિનામાં લગ્ન છે, આવું છું આવું છું આવું છું ઘરે ન ગયા. ખુદ કે બેન કા લગ્ન પ્રસંગ હે, વિવાહ મેં આગે પીછે કામ હોતા હે, તો લડકી કા લગ્ન ઘર મેં હોતા હે તો કામ તો કઈ પ્રકાર કા હોતા હે, ક્યોંકિ બારાત આને વાલી હોતી હે, વ્યવસ્થા કરની હોતી વો મુખ્ય થે તો હમ તો આગે સે નહીં આયેંગે હમારે પરિણામ ઉસમે લગતે નહીં હૈ ઓર હમકો કોઈ ઇસ કામ કા ઇતના મહત્વ ભી નહીં હૈ એસા કરકે લિખતે હૈ તો બોલા કે હમારે જો પાર્ટનર હૈ ઉનકે કાકાજી સસુર થે તો ઉનકા જાના ઠીક હૈ વો સબ સંભાળ લેંગે વો સબ જાનતે હૈ અનુભવી હૈ એસે કામ મેં એસા કરકે ઉનકો હમકો ભેજને કા વિચાર કર દિયા હૈ રૂના વેપાર વિશે પછી બીજી વાત છે કોઈ કોઈ વખત કરવારૂપ કારણ તમે પત્ર દ્વારા લખો છો તે વિષયમાં એક વખત સિવાય ખુલાસો લખ્યો નથી તેથી આજે એકઠો લખ્યો છે એક સાથે લખ્યો છે એકઠો એટલે એક સાથે લખ્યો છે કે આડતનો વ્યવસાય ઉત્પન્ન થયો તેમાં કંઈક ઈચ્છાબળ અને કંઈક ઉદયબળ હતો પણ મોતીનો વ્યવસાય ઉત્પન્ન થવામાં તો મુખ્ય ઉદયબળ હતો જે આડતને પોતે કમિશન એજન્ટ તરીકે પણ કામ કર્યું છે જવેરાતની પેઢી હતી એક કમિશન એજન્ટની પેઢી હતી અને ઘણા વર્ષોથી મુંબઈમાં કમિશન એજન્ટોનું કામ બહુ ચાલે કેમ કે ત્યાં બધા બજાર આવે બધી ડિસ્ટ્રિક્ટના માલો આવે અને બધી ડિસ્ટ્રિક્ટવાળા ખરીદવાય આવે અને વેચવાય આવે અને કમિશન એજન્ટનું કામ બે તરફી કરતા હતા વેચવાનું બી કરતા હતા અને ખરીદીનું પણ કરી દેતા હતા બંનેમાં કમિશન લેતા હતા એવી પણ એક હા એ મુંબઈમાં તો મુંબઈમાં એ કમિશન એજન્ટનું કામ હતું એમાં બધી જાતના કામ હતા કાપડનું કરિયાણાનું સોના ચાંદીનું પછી હુંડી વટાવના બેન્કિંગ જેને કહેવાય છે સરાફી કામ વાયદાનું સટ્ટાનું બધું હતું બે વર્ષમાં ટ્રેનિંગ ઘણી મળી ગઈ ઉગતી ઉંમરમાં 19-20 વર્ષની ઉંમરે એ પેઢી ચલાવતો હતો બે ટેલિફોન અને રોજની લાખોને લેવડ દેવડ રોજ લગભગ 1.5 લાખ રૂપિયાની લીતી દીતી થતી એ જમાનામાં એટલે મેલ 1.5 લાખ રૂપિયાનો સાંજે થઈ જાય એટલે કેશ ઉપર હું બેસતો ને ટેલિફોન કેશ ટેલિફોન બે સંભાળતો ને એકાઉન્ટ 3 મહિના એક સાથે સંભાળતો 45 વર્ષ પહેલાં અનુભવ બધો થઈ જાય પ્રેક્ટિસ થઈ જાય એટલે એમાં એમ કહે છે કે જે આડતનો વ્યવસાય કમિશન એજન્ટનો વ્યવસાય જે થયો તો એમાં કંઈક ઈચ્છા પણ હતી અને કંઈક ઉદય પણ એવો હતો
બરાબર
જ્યારે મોતીનો જે વેપાર થયો એમાં તો કોઈ ઉદયના કારણે થઈ ગયો છે ઈચ્છા નહોતી બાકી વ્યવસાયનો હાલ ઉદય જણાતો નથી અને વ્યવસાયની ઈચ્છા થવી તે તો અસંભવ જેવી છે એટલે હવે કોઈ વેપાર વધારવાની ઈચ્છા બિલકુલ નથી વેપાર કરવાની બી ઈચ્છા નથી હા અને હવે ઈચ્છા થાય એવું પરિણમન પણ દેખાતો નથી શ્રી રેવાશંકર પાસેથી આપે રૂપિયાની માગણી કરી હતી જો આપે લખ્યું છે ને એટલે તે કાગળ પણ મણિ તથા કેશવલાલના વાંચવામાં આવે તેવી રીતે તેમના પત્રમાં બીડ્યો હતો જોકે તે જાણે તેમાં બીજી એટલે એ પણ કે તમે ભૂલ કરી છે શું કર્યું છે સુભાગભાઈ કે મણિભાઈ ને કેશવલાલભાઈ મુંબઈ હશે એને કાગળ લખ્યો હશે એમાં કવરની અંદર એક રેવાશંકરભાઈ ઉપરની ચિઠ્ઠી પણ મોકલી દીધી ટોલા લોકો વાંચી શકે શું એવી રીતે તમે બીડ્યો હતો જોકે તે જાણે તેમાં બીજી કાંઈ અડચણ નહીં પણ લૌકિક ભાવનાનો જીવને અભ્યાસ વિશેષ બળવાન છે એટલે એને લાલચનું કારણ થાય કે મારા પિતાશ્રી આવી રીતે રૂપિયાની માગણી કરે છે તો એ લોકોને પણ માગણી કરવાનો ભાવ રહ્યા કરે લૌકિક ભાવના એટલે મદદ મેળવવાની ભાવના તેથી તેનું શું પરિણામ આવ્યું અને અમે તે વિશે સ્વ અભિપ્રાય આપ્યો તે જાણવાની તેમની આતુરતા વિશેષ થાય કે આ રૂપિયા આપ્યા કે નહીં રેવાશંકરભાઈ રૂપિયા માગ્યા તમને આપ્યા કે નહીં તેનું પરિણામ શું આવ્યું હું અને આપ્યા તો અગ્રનો આપ્યા એમાં અમારો શું અભિપ્રાય હતો, આ બધી એ લોકોને કુતૂહલ વૃત્તિ થાય, તે જાણવાની તેમની આતુરતા વિશેષ થાય તો તે પણ યોગ્ય નહીં. છોકરાઓને ખબર નહીં પડવી જોઈએ, કદાચ તમે આવો વ્યવહાર કરો તો તમારા છોકરાઓને ખબર નહીં પડવી જોઈએ. રૂપિયાની પકડ છે કે નહીં તો પછી જ્ઞાની ભલે નો એને રૂપિયાની પકડ છે એમ થઈ જાય. લૌકિક દ્રષ્ટિએ વિચારે એને એને ઘણી વિરાધના થઈ જાય એનાથી. ભૂલ તો નાની એવી છે, સાથે એક કવરમાં ચિઠ્ઠી બીડવા જેટલી જ ભૂલ છે, પણ પરિણામ કેટલું ખરાબ આવે. હાલ રૂપિયાની સગવડ કરવી પડે તેટલા માટે તમારા વ્યવસાયના સંબંધમાં અમે વખતે ના કહી હશે. છોકરાઓને એમ લાગે કે અમારે રૂપિયાની તમારા વેપાર માટે સગવડ કરવી પડે એટલે અમે ના પાડી હશે, એવો વગર કારણે તેમના ચિત્તમાં વિચાર આવે. હા, એવું થાય નહીં પણ છતાંય વિચાર એવો આવે અને અનુક્રમે વ્યવહારિક બુદ્ધિ અમારા પ્રત્યે વિશેષ થાય, વ્યવહારિક સંબંધની બુદ્ધિ થઈ જાય, એવો અભિપ્રાય થઈ જાય કે ભાઈ આપણે એકબીજાને જરૂર પડે ત્યારે ઊભા રહેવું જોઈએ, તે પણ યથાર્થ નહીં. બહુ ઝીણો સૂક્ષ્મ ઉપયોગ છે ને. જીજીબાના લગ્ન મહા મહિનામાં થશે કે કેમ તે સંબંધમાં વમાણીએથી અમારા જાણવામાં કાંઈ આવ્યું નથી, એટલે એમના ઘરેથી પિતાશ્રી કાંઈ જણાવ્યું નથી, તેમ એ બાબતમાં મેં કાંઈ વિશેષ વિચાર કર્યો નથી. વમાણીએથી ખબર મળશે તો તમને અત્રેથી રેવાશંકરભાઈ કે કેશવલાલ જણાવશે, અથવા રેવાશંકરભાઈનો વિચાર મહા મહિનાનો હશે તો તેવો વમાણીએ લખશે અને આપને પણ જણાવશે કે તમે પણ આવો. તે પ્રસંગ પર આવવું કે ન આવવું એ વિચાર પર ચોક્કસ હાલચિત આવી શકશે નહીં. એ પ્રસંગ ઉપર મારે ત્યાં આવવું કે ન આવવું એ કાંઈ મારે અત્યારથી કાંઈ નક્કી થાય એવું નથી મારા ચિત્તમાં, કેમ કે તેને ઘણો વખત છે એટલે એટલો લાંબો વિચાર કે વિકલ્પ ચાલે એવું નથી. હવે બહેનના લગ્નમાં આવવું કે ન આવવું એ કાંઈ લખવા પીછવાનો વિષય છે, ચોખ્ખું લખી નાખ્યું અમારાથી કાંઈ અત્યારે નક્કી થાય એવું નથી, એનો અર્થ કે અમે ન આવીએ એમ છે. હા, ખબર આવશે તો તમને, કારણ કે એવા પત્ર વ્યવહારમાં એ ઉતરતા નહોતા એટલા માટે તો એ બીજા મારફત લખાવી દેતા, તમે લખી નાખજો ને કે આવી રીતે કાગળ આવ્યો છે આવી રીતે સમાચાર આવ્યા છે એમ તમે લખી નાખજો. અને અત્યારથી તે માટે વિચાર સૂજી આવે એમ બનવું કઠણ છે, અત્યારથી કોઈ પ્લાનિંગ થાય તો બની શકે એવું નથી. 3 વર્ષ થયા તે તરફ જવાયું નથી, 3 વર્ષથી વવાણિયા નથી ગયા, તેથી શ્રી રવજીભાઈના ચિત્તમાં એટલે એમના પિતાશ્રી તથા માતુશ્રીના ચિત્તમાં ન જવાય તો વધારે ખેદ રહે એ મુખ્ય કારણ તે તરફ આવવા વિષયમાં છે. લગ્નનું કારણ નથી, 3 વર્ષથી હું ઘરે નથી આવ્યો એટલે એમ થાય કે આવે તો સારું, મોટા દીકરા હતા ને ના ન જાય તો જરા વધારે એમને દુઃખ પહોંચે, તેમ અમારું ન આવવું થાય તો ભાઈ બહેનોને પણ ખેદ રહે કે અરે મોટા ભાઈ છે ને લગ્નમાં ન આવ્યા, ખરેખર તમને આગળ પડીને બધું કામ કરવું એના માટે ઠમકો આવ્યા જ નહીં. એ બીજું કારણ પણ આવવા તરફના વિચારને બળવાન કરે છે. આ બે કારણથી આવવાનો વિકલ્પ ચાલે છે અને ઘણું કરીને અવાશે એમ ચિત્તમાં લાગે છે કે ઘણું કરીને અવાશે પણ નથી ગયા. અમારું ચિત્ત પોષ મહિનાના આરંભમાં અત્રથી નીકળવાનું રહે છે, કારતક મહિનો ચાલે છે, માક્ષર ગયા પછી પોષ મહિનાની શરૂઆતમાં સુદમાં નીકળવાનું રહે છે અને વચ્ચે રોકાણ થાય, વચ્ચે એટલે નિવૃત્તિ ક્ષેત્રમાં ખંભાત ની આજુબાજુ ક્યાંય તો કંઈક પ્રવૃત્તિથી લાગેલા પછડાટની વિશ્રાંતિ વખતે થાય. આ જે વેપારની પ્રવૃત્તિ છે એની પછાડ લાગી છે, માર લાગ્યો છે, થોડો આરામ મળે
નિવૃત્તિમાં રહીએ તો વચ્ચે કદાચ રોકાઈ જઈએ, પોષ મહિનામાં નીકળીએ તો વચ્ચે રોકાઈ જઈશું, સીધા બાબા અહીંયા ઘરે નહીં જઈએ, ભલે 3 વર્ષે નથી ગયા તો તે વચ્ચે થોડુંક નિવૃત્તિ ક્ષેત્રમાં રહી જવાનો પોતાનો અભિપ્રાય છે. પ્રવૃત્તિથી લાગેલો પછડાટ, એટલે પ્રવૃત્તિથી ઘણા ત્રાસી ગયા છે. પણ કેટલું કામકાજ એવા પ્રકારનું છે કે ધાર્યા કરતાં કાંઈક વધારે દિવસ ગયા પછી અત્રેથી છૂટી શકાશે, છૂટી શકાશે એટલે છૂટવું 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 તો થઈ રહ્યું છે. આપે હાલ કોઈને વેપાર રોજગારની પ્રેરણા કરતાં એટલો લક્ષ્ય રાખવાનો છે કે જે ઉપાધિ તમારે જાતે કરવી પડે છે તે ઉપાધિનો ઉદય તમે આણવા ઈચ્છો છો. એટલે શું છે કે તમે કોઈને એમ કહો કે તમે આ વેપાર કરજો, આ વેપાર કરવા જેવો છે, ઋણા ભાવ કદાચ વધશે માટે ઋણનો વેપાર કરો, ફલાણાના ભાવ વધશે માટે મરચાનો ભાવ માટે એ વેપાર કરો, કે કાંઈ એવું તો તમારે જે ઉપાધિ અત્યારે કરવી પડે છે ને આ ઉંમરે, આ તો તમે ઉપાધિનો ઉદય તમારે ફરીને આવે એવા પરિણામ છે. આમંત્રણ આપો, આવા પરિણામ ન કરવા. કોઈને કોઈને વેપારની સલાહ ન આપી એમ એમ કે છે, નહીંતર અત્યારે તો તમે હલવાણા છો ઉપાધિમાં, પાછો ભવિષ્યમાં એ ઉદય આવીને ઊભો રહેશે. હા એમ છે. અને વળી તેથી નિવૃત્તિ ઈચ્છો છો, પછી તમે એક બાજુથી ઈચ્છો છો કે આ ઉપાધિમાંથી છૂટા થવાય તો સારું, પણ તમે પોતે સલાહ આપો છો એનું શું? જોકે ચારે બાજુના આજીવિકાદી કારણથી તે કાર્યની પ્રેરણા કરવાનું તમારા ચિત્તમાં ઉદયથી સ્ફૂર્તું હશે તો પણ તે સંબંધી ગભરાટ ગમે તેટલો હોવા છતાં ધીરજથી વિચાર કરી કાંઈ પણ વેપાર રોજગારની પ્રેરણા બીજાને પ્રેરણા કરવી કે છોકરાઓને વેપાર કરાવવા વિશે પણ ભલામણ લખવી, કેમ કે શુભ ઉદય એમ ટાળવા જતાં બળ પામવા જેવો થઈ આવે છે. આવું બધું તમે પ્રવૃત્તિ કરો તો આ તો ઉદય ટાળવાના, માટે ઉદય બળવાન થવાનો છે આમાં તો તમારો, કે તમે કોઈને પ્રેરણા કરો કે તમે છોકરાઓને લખો, એ બધા પરિણામ છે તો ઉદય વધારવાની વાત છે, કરવા જેવું નથી. અમને તમારે જેમ બને તેમ વ્યવહારિક બાબત ઓછી લખવી. ચારે બાજુ એટલે શું છે? જોકે ચારે બાજુના આજીવિકાના કારણથી એટલે ચારે બાજુથી એમને પ્રતિકૂળતા હતી. આજીવિકા એટલે ભરણ પોષણ, આજીવિકાનો અર્થ થાય છે ભરણ પોષણ. ભરણ પોષણ કરવું એની ચારે બાજુથી એમને મુશ્કેલી હતી. હા, અને એ કારણથી આ વેપારી કાર્યની પ્રેરણા આપવાનું તમારા તમને તમારા ચિત્તમાં ઉદય આવી જાય છે કે છોકરાઓને લખીએ કે તમે આમ વેપાર કરો, કે કોઈ બીજાને એમ કે ભાઈ તમે આવી રીતે કોઈની સાથે કોઈ ભાગીદારીમાં કાંઈ બીજી રીતે ત્રીજી રીતે. હું તો તેમ છતાં ધીરજથી વિચાર કરી કાંઈ પણ વેપાર રોજગારની બીજાને પ્રેરણા કરવી એ સંબંધી ગમે તેટલો ગભરાટ હોય, પ્રતિકૂળતાનો ગભરાટ હોય ને, હોવા છતાં પણ એનો ધીરજથી વિચાર કરવો અને કાંઈ પણ વેપાર રોજગારની બીજાને પ્રેરણા કરવી કે છોકરાઓને વેપાર કરાવવા વિશે પણ ભલામણ કરવું, ઉતાવળ નહીં કરવી. કેમ કે એવી રીતે ઉતાવળ કરીને ગભરાઈને પ્રતિકૂળતાથી ગભરાઈને એ પરિણામ થાય તો અશુભ ઉદય જે તમને અશુભનો ઉદય છે, પ્રતિકૂળતાનો ઉદય છે, એને બળ આપવા જેવું કામ થઈ જશે, વધારે પ્રતિકૂળતાને નોતરવા જેવી વાત થઈ જશે એમ કહેવા માંગે છે. અમને તમારે જેમ બને તેમ વ્યવહારિક બાબત ઓછી લખવી.
આટલા વેપારમાં અમે ત્રાસી જઈએ છીએ તો વળી નવી તમારી પ્રલોજનથી તો અમને મૂંઝાઈ જઈએ એવું છે. અમારું ચિત્ત એટલો ભાર સહન કરે એવું નથી, એટલો ભાર સહન કરતું નથી તો વળી વધારાનો ભાર ક્યાંથી સહન કરે? તમારા પત્રમાં કઈ નિવૃત્તિ વાર્તા આવે તો સારું, નિવૃત્તિ વાર્તા આવે તો સારું એમ રહે છે. તમે કોઈ વેપારને બદલે વેપારથી નિવૃત્તિના વિચારો લખો તો અમને વધારે ગમશે. આ બધી વેપારની વાતો
અમને તો કંટાળો લઈ લઈ આવે છે.
અને વળી તમારે અમને વ્યવહારિક બાબતમાં લખવાનો હેતુ નથી, કેમ કે તે અમને મોઢે છે એટલે અમને બધો ખ્યાલ છે. તમારો મોઢે છે એટલે ખ્યાલ છે, એવું તમારે અમને યાદી આપવાની જરૂર નથી. એ તો અમને મોઢે છે, ભૂલી જાય એને ગોખાવવું પડે, અમને તો બધો ખ્યાલ છે. અમારા લક્ષ બાર કોઈ વાત નથી. અને વખતે તમે ગભરાટ સમાવા લખતા હોય એટલે તમને તમને જે પ્રતિકૂળતાનો ગભરાટ થાય છે એ ગભરાટ ઓછો થાય એટલા માટે લખતા હો, તો તેવા પ્રકારથી તે લખાતી નથી. એ પ્રકાર નથી, તમારો અપેક્ષા પ્રત્યેનો પ્રકાર છે. વાત આર્ત ધ્યાનરૂપ જેવી લખાઈ જાય છે. તમારે પ્રતિકૂળતા નહીં સહન થવાથી જે આકુલતા થાય છે એના માટે એની પાછળ એના કારણે લખાવી દેવાય છે. અને તેથી અમને બહુ સંતાપ થાય છે કે તમારી જેવા યોગ્યતાવાળાને તો આમ નહીં થવું જોઈએ, હું બિલકુલ નહીં થવું જોઈએ. અમને તો ખેદ થઈ જાય છે. એ જ વિનંતી પ્રણામ એટલે આખો જે પત્ર છે એ સુભાગભાઈ ઉપર નથી, એ સ્પષ્ટ થાય છે. બોલો, આમાં પાછળ નથી આવેલું તો પત્રનો જે મુદ્દો છે એ સુભાગભાઈ ઉપરનો છે. આકુલતા અપેક્ષા વૃત્તિથી થતી આકુલતા છે આર્ત ધ્યાન. આર્ત એટલે દુઃખ આકુલતા, અને એમાં એકાગ્રતા તે આર્ત ધ્યાન. ચાર પ્રકારના ધ્યાન છે ને, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. થેન્ક યુ.
Oh,